સ્વામી નારાયણ હરે, સ્વામી નારાયણ હરે. ગઢડા મધ્ય પ્રકરણ વચનામૃત 31મું. મનન દ્વારા બ્રહ્મનો સંગ કર્યાનું. સંવત 1880ના શ્રાવણ સુધી ચોથને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં પોતાને ઉતારે વેદિકા ઉપર ગાદી તકિયા નખાવીને વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને કાળા છેડાની ધોતલી મસ્તકે બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને પ્રાગજી દવે પાસે શ્રીમદ ભાગવતમાં કપિલ ગીતાની કથા વંચાવતા હતા. પછી કથાની સમાપ્તિ થઈ ત્યારે શ્રીજી મહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા છે, સર્વ કારણના પણ કારણ ને અક્ષરાતીત ને પુરુષોત્તમ એવા જે વાસુદેવ ભગવાન તે મહાપુરુષ રૂપે કરીને મહામાયા વિશે વીર્યને તરે છે, તે પુરુષ અક્ષરાત્મક છે, મુક્ત છે અને એને બ્રહ્મ કહે છે અને એ પુરુષે માયામાં વીર્ય ધર્યું ત્યારે માયા થકી પ્રધાન પુરુષ દ્વારા એ વૈરાજ પુરુષ ઉત્પન્ન થયા ત્યારે એ વૈરાજ પુરુષ તે પુરુષના પુત્ર કહેવાય. જેમ આ જગતમાં કોઈક બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય આદિ જે પ્રાકૃત માણસ હોય ને તેની સ્ત્રીમાંથી તેનો દીકરો થાય તેમ એ વૈરાજ પુરુષ થાય છે. એવા જે વૈરાજ પુરુષ છે તે આ જીવ જેવા જ છે અને એની ક્રિયા પણ આ જીવના જેવી જ છે ને તે વૈરાજ પુરુષની દ્વિપરાર્ધ કાળની આવરદા છે અને આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલયરૂપ એની ત્રણ અવસ્થા છે. જેમ જીવની જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એ ત્રણ અવસ્થા છે તેમ અને એ વૈરાજ પુરુષના વિરાટ, સૂત્રાત્મા, અવ્યાકૃત એ ત્રણ દેહ છે ને તે દેહ અષ્ટ આવરણે યુક્ત છે ને તે દેહ મહતત્વાદિક જે 24 તત્વ તે દ્વારે થયા છે. તે એ વિરાટને વિશે ઇન્દ્રિયો, અંતઃકરણને દેવતાએ પ્રવેશ કર્યો ને એને ઉઠાડવા માંડ્યું ને વિરાટનો જીવ પણ માહી હતો તો પણ એ વિરાટ ઉઠ્યું નહીં. અને જ્યારે ક્ષેત્રજ્ઞ એવા જે વાસુદેવ ભગવાન તે પુરુષ રૂપે કરીને એમાં આવ્યા ત્યારે એ વિરાટ દેહ ઉઠ્યું ને એ વૈરાજ પુરુષ પોતાની ક્રિયાને વિશે સમર્થ થયા અને એ જે ભગવાન તે આ જીવને પ્રકાશ્યને અર્થે સુષુપ્તિ રૂપ માયા થકી પર રહ્યા થકા એ જીવને વિશે સાક્ષી રૂપે રહ્યા છે. તો પણ જીવને દેહ અને ઇન્દ્રિયો ને વિશે તેનો સંગ ઘણો થયો છે માટે સંગ દોષ્ય કરીને એ જીવ દેહાદિક રૂપ થઈ ગયો છે. તે એના સંગને મૂકીને એ જીવ એમ સમજે છે, મારું સ્વરૂપ તો માયા થકી મુક્ત ને પર એવું જે બ્રહ્મ તે છે. એવી રીતે નિરંતર મનન કરતો સતો બ્રહ્મનો સંગ કરે તો એ બ્રહ્મનો ગુણ એ જીવને વિશે આવે. પણ એને આ વાર્તા સાંભળી હોય તો પણ નિરંતર સ્મૃતિ રહેતી નથી એ મોટો દોષ છે. એવી રીતે ઈશ્વર જે વૈરાજ પુરુષને આ જીવ એ સર્વેના પ્રકાશક તો પુરુષ રૂપે કરીને પુરુષોત્તમ એવા વાસુદેવ છે અને એ વૈરાજ પુરુષ પણ જીવની પેઠે બદ્ધ છે. તે દ્વિપરાર્ધ સુધી પોતાની આવરદા ભોગવે છે ત્યાં સુધી બદ્ધ વર્તે છે અને એનો પ્રલય થાય ત્યારે એને એ પુરુષનો સંબંધ સાક્ષાત થાય છે. કેમ જે એનો બાપ જે પુરુષ તે સમર્થ છે, તે એને એટલો જાળવે છે અને વૈરાજ પુરુષને માયાનો સંબંધ રહ્યો છે, માટે પ્રલયને અંતે પાછો માયામાંથી ઉપજે છે અને આ જીવ છે તે જેવો પોતે બદ્ધ છે ને અસમર્થ છે, તેવી રીતે જ એનો જે બાપ હોય તે પણ બદ્ધ ને અસમર્થ હોય, માટે એ બાપ તે દીકરાની શી સહાય કરે? માટે એને સુષુપ્તિ રૂપ માયાનો સંબંધ નિરંતર રહે છે, ટળતો નથી. કહ્યું તેવી રીતે નિરંતર પોતાના પ્રકાશક જે બ્રહ્મ તેનો મનન દ્વારા સંગ કરે ત્યારે ટળે. અને વળી એ વિરાટ પુરુષ પણ સંકર્ષણ અનિરુદ્ધ પ્રદ્યુમ્નની ઉપાસના કરે છે. તેમાં પ્રલયરૂપ અવસ્થાને વિશે સંકર્ષણની ઉપાસના કરે છે ને સ્થિતિરૂપ અવસ્થાને વિશે પ્રદ્યુમ્નની ઉપાસના કરે છે ને ઉત્પત્તિરૂપ અવસ્થાને વિશે અનિરુદ્ધની ઉપાસના કરે છે. અને તે સંકર્ષણ આદિ ત્રણ જે તે વાસુદેવ ભગવાનના સગુણ રૂપ છે ને તેની ઉપાસનાને બળે કરીને એ વૈરાજ પુરુષ જે તે ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલયરૂપ ક્રિયાને વિશે સામર્થ્યને પામે છે. અને જ્યાં સુધી એ ત્રણની ઉપાસના કરે છે ત્યાં સુધી એને ઉત્પત્તિ સ્થિતિ પ્રલયરૂપ જે માયાનો સંબંધ તે ટળતો નથી. અને જ્યારે એ નિર્ગુણ એવા જે વાસુદેવ ભગવાન તેની ઉપાસના કરે છે ત્યારે એ વૈરાજ પુરુષ માયાનો ત્યાગ કરીને બ્રહ્મરૂપ થાય છે. જેમ આ જીવ છે તે બ્રહ્માદિક દેવરૂપ ભગવાનની ઉપાસના કરે છે ત્યારે ધર્મ અર્થ કામરૂપ ફળને પામે છે. અને જ્યારે ભગવાનના અવતાર જે રામકૃષ્ણાદિક તેની ઉપાસના કરે ત્યારે બ્રહ્મરૂપ થાય ને એની મુક્તિ થાય, તેમ એ વિરાટ પુરુષને પણ છે. અને એ વૈરાજ પુરુષ દ્વારા એ અવતાર થાય છે એમ શાસ્ત્રમાં કહ્યું છે, તે તો એમ સમજવું જે એ જે વાસુદેવ નારાયણ તે પુરુષ રૂપે કરીને વૈરાજ પુરુષને વિશે આવીને વિરાજમાન હોય ત્યારે અવતાર કહ્યા છે. માટે તે અવતાર તો સર્વે વાસુદેવ ભગવાનના જ છે. અને એ વાસુદેવ ભગવાન જ્યારે પ્રતિલોમપણે એ વૈરાજ પુરુષ થકી નોખા પડી જાય ત્યારે એ કેવળ વૈરાજ પુરુષ થકી અવતાર સંપવે જ નહીં, માટે એ થકી અવતાર તો એને વિશે વાસુદેવ આવ્યા છે તે સારું કહ્યા છે. અને એને વિશે વાસુદેવ જે ક્ષેત્રજ્ઞ તેણે પ્રવેશ કર્યો ન હતો ત્યારે એ વૈરાજ પુરુષ પોતાની ક્રિયા કરવી તેને વિશે પણ સમર્થ નહોતા થયા. અને પૂર્વે જે પુરુષ કહ્યા તે માયામાં ગર્ભ ધરે ત્યારે પ્રધાન પુરુષ દ્વારા એ એક જ એવો જે વૈરાજ પુરુષ રૂપ દીકરો તે થાય. અને એ જ માયામાંથી અનેક પ્રધાન પુરુષ દ્વારા એ બીજા પણ ઘણા એવા વૈરાજ પુરુષ રૂપ બ્રહ્માંડ થાય છે. અને તે પુરુષ તો નિરન્ન છે ને મુક્ત છે ને બ્રહ્મ છે ને માયાના કારણ છે. તે માયાને વિશે લોમપણે વર્તે છે તો પણ એને માયાનો બાધ થતો નથી ને માયાને વિશે એને ભોગની ઈચ્છા નથી. એ તો પોતે બ્રહ્મ સુખે સુખિયા છે ને પૂર્ણ કામ છે. અને જે વૈરાજ પુરુષ ઈશ્વર છે તે માયાના ભોગને ભોગવીને પ્રલયકાળને વિશે માયાનો ત્યાગ કરે છે. અને જે જીવ છે તે તો માયાના ભોગને ભોગવીને દુખ્યો થકો માયામાં જ લીન થાય છે. ત્યારે શુકમુનિએ પૂછ્યું જે પુરુષોત્તમ વાસુદેવ છે તે પુરુષ રૂપે કરીને અનેક બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ પ્રલયના કરતા છે, માટે પુરુષ રૂપે કરીને જ બહુધા શાસ્ત્રમાં પુરુષોત્તમને કહ્યા છે. ત્યારે પુરુષમાં ને વાસુદેવમાં કેટલો ભેદ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે જેમ આ જીવને વિશેને વેરાજ પુરુષ ઈશ્વરને વિશે ભેદ છે, અને વળી જેમ ઈશ્વરને વિશેને પુરુષને વિશે ભેદ છે, તેમ પુરુષને પુરુષોત્તમ એવા જે વાસુદેવ ભગવાન તેને વિશે એવો ઘણો ભેદ છે. ને પુરુષોત્તમ વાસુદેવ તો સર્વના સ્વામી છે, અને એવા અક્ષરાત્મક પુરુષ બ્રહ્મરૂપ ઘણાક છે. તે જે તે વાસુદેવના ચરણારવિંદની ઉપાસના કરે છે ને સ્તુતિ કરે છે, એવી રીતે પુરુષોત્તમ પુરુષ ઈશ્વર જીવ અને માયા એ પાંચ ભેદ અનાદિ છે. તે એવી રીતે વાર્તા અમે ઘણીક વાર કરી છે, પણ એનું મનન કરીને સારી પેઠે પોતાના અંતરમાં ઘેડ બેસાડતા નથી, એટલે શાસ્ત્રના શબ્દને સાંભળીને સમજણમાં ઠા રહેતો નથી, અને ઠાવકી ઘેડ બેસારી હોય તો એની સમજણ કોઈ દિવસ તે શબ્દને સાંભળ્યો કરીને ફરે નહીં. માટે આ વાર્તાને સારી પેઠે વિચારજો ને લખજો. એવી રીતે આ વાર્તા શ્રીજી મહારાજે કરી છે તે લખી છે. ઇતિ વચનામૃતમ ગઢડા મધ્ય પ્રકરણનું 31મું થયું.